તારીખ 27/8/1998 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 1 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ અને હમિંગ છે.
પંડિત રાજમલજી 500 વર્ષ આશરે પહેલા પ્રખર જ્ઞાની થઈ ગયા. સમયસારના કળશો છે, શ્લોકો છે, સમયસારની ટીકાનો એક અંશ છે. એ શ્લોક ઉપર એમણે પોતે ટીકા ગુંડારી ભાષામાં લખેલી છે મૂળ પર, પછી એનું હિન્દી અને ગુજરાતી થયું છે. ટીકાની વિશેષતા એ છે કે અધ્યાત્મની પ્રધાનતા એમણે બહુ કરી છે. અધ્યાત્મની પ્રધાનતામાં અધ્યાત્મનું લેવલ કોઈ ઉચ્ચ પ્રકારનું હોવાથી ક્યારેક ક્યારેક કોઈને એમ લાગે કે આગમ કરતા ઘણી આગળની વાત એમાં ચાલે છે. અમે 271 કળશની ટીકા એમણે કરી છે, એમાં ત્યાં સુધી વાત કરી છે કે આત્મા પરદ્રવ્યને જાણે છે, સદ્રવ્યને જાણે છે, એવી ભ્રાંતિ અનાદિથી ચાલી આવી છે. કેમ કે ત્યાં શ્લોકનો વિષય શું છે કે આત્મા જે જ્ઞાતા છે, જ્ઞાતાદ્રવ્ય છે, એનું જ્ઞેય પોતે છે. આત્મા જ્ઞાતા છે અને આત્મા જ જ્ઞેય છે. આત્માને જાણવા યોગ્ય પદાર્થ જગતમાં બીજો કોઈ છે જ નહીં. પોતે જ્ઞાતા છે અને પોતે જ જ્ઞેય છે અને પોતે જ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા પોતે જ છે. એવી રીતે ધ્યાન જઈને ધ્યાતા પણ પોતે જ છે. પોતે ધ્યાતા છે, પોતાનું સ્વરૂપ જ ધ્યેય છે અને પોતે જ પોતાનું ધ્યાન કરે છે. અધ્યાત્મમાં બીજા પદાર્થની ચર્ચાનો પણ અવકાશ નથી. એવો વિષય જ્યારે ચાલતો હોય ત્યારે સ્વપર પ્રકાશક શક્તિ જે આત્માની છે, જે આત્માનું નિશ્ચય સ્વરૂપ છે, એનો જાણે નિષેધ આવતો હોય એવું કોઈને મતિની અસરળતાને લઈને સમજાય છે. કયા કારણથી સમજાય છે? મતિની અસરળતા હોવાથી. આ સરળતાનો કાલે પ્રશ્ન ચાલ્યો હતો ને, મતિ સરળ હોય તો શાસ્ત્રના કોઈ પણ વચનો કેવી રીતે આત્મકલ્યાણમાં સાધક થાય છે એમ સમજાય. અને મતિ અસરળ હોય તો આગમના વચનોમાં પરસ્પર વિરુદ્ધતા ભાસે. આ શાસ્ત્રમાં સ્વપર પ્રકાશકપણાની વાત ઘણી જગ્યાએ કરી છે, અનેક જગ્યાએ કરી છે કે આત્મા સ્વપર પ્રકાશક છે અને એવું કોઈ ન માને તો તે આત્માનો ઘાતક છે એમ કહી દે. એ જ શાસ્ત્રકાર પાછો એમ કહે કે છ ધ્રુવને આત્મા જાણે છે એવી ભ્રાંતિ અનાદિથી ચાલી આવે છે. છ ધ્રુવ તો જૈન શાસ્ત્ર સિવાય ક્યાંય છે પણ નહીં, એટલે જૈન શાસ્ત્ર ના વાંચનારને ઠપકો આપ્યો છે. ભ્રાંતિ તો એને જ કહી ને, છ ધ્રુવ જાણે છે. હા, ત્યાં એમ લેવું છે. હા, અવલંબીને જાણે છે, ઉપયોગ મૂકીને અવલંબીને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ નથી. પર પદાર્થને અવલંબીને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ નથી. જાણવું એ સ્વભાવ છે, પણ અવલંબીને જાણવું એવો સ્વભાવ નથી. હે ના, એ કોઈ શક્તિ સ્વભાવ નથી એટલે શક્તિ નથી, કારણ કે શક્તિ ને સ્વભાવ તો એક જ વાત છે, તો એક અર્થવાચક છે. સત્ય કયો કે સ્વભાવ કયો, એમાં બે માં કઈ ફરક નથી. એટલે એવી ઘણી વાતો એમને બહુ અધ્યાત્મ પ્રધાનતાથી કરી છે. પહેલા કળશમાં પણ એવી જ વાત બહુ કરી છે એમણે. જે પહેલો સમયસારનો કળશ છે એ માંગલિકનો કળશ છે. કોઈ પણ આચાર્ય અથવા જ્ઞાની જ્યારે શાસ્ત્ર રચના કરે ત્યારે પ્રથમ માંગલિક કરે છે, અને માંગલિકમાં દેવગુરુ શાસ્ત્રને સ્મરણ કરે છે, એમના પ્રતિ ભક્તિ કરે છે અને વંદન પ્રણામ આદિ કરે છે. પણ અહીંયા અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી કોઈ નામ લઈને કોઈ દેવને પ્રણામ નથી કર્યા. અધ્યાત્મ શાસ્ત્ર છે, એકદમ અધ્યાત્મ શાસ્ત્ર છે, એટલે પોતાના સ્વરૂપને પ્રણામ કર્યા છે. નમન કરવા યોગ્ય કોણ છે? કે પોતાનું સ્વરૂપ. કૃપાળુજી કોઈ કોઈ પત્રમાં લખે છે, નમન કરવા યોગ્ય એવા હું એવા અમે, નમન કરવા યોગ્ય એવા. અને જેમ ભગવાનને સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્માને અર્ઘ ચડાવવામાં આવે છે, એમ સ્વરૂપને પણ અર્ઘ ચડાવવામાં આવે છે. નિજ સ્વરૂપની પણ પૂજા રચે છે, બને છે, એ અધ્યાત્મ પ્રધાનતાને કારણે છે. શ્રી સમયસાર કળશ જીવ અધિકાર કળશ છે એ શ્રીમદ અમૃતચંદ્ર આચાર્ય દેવજી રચિત છે, એમનાથી રચાયેલા છે. એના ઉપર પંડિત રાજમલજી એની ટીકા છે, એનો આ ગુજરાતી અનુવાદ આપણે લઈએ છીએ અહીંયા. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરક્ષિદે. એક એક શબ્દના ખંડ કરીને, ખંડ એટલે ટુકડા કરીને, છૂટા પાડીને અર્થ કર્યા છે, અને એ અર્થ ઉપર એમણે ભાવાર્થ રૂપે ટીકા લખી છે. શબ્દના અર્થ પોતે કર્યા છે, અર્થ પણ અધ્યાત્મ પ્રધાનતાથી કર્યા છે, અને ભાવાર્થ પણ અધ્યાત્મ પ્રધાનતાથી જ એમણે લખ્યો છે. ભાવાય નમઃ ત્યાંથી શરૂ કર્યું અર્થ કરવાનો. ભાવાય એટલે પદાર્થ, પદાર્થને ચોથી વિભક્તિ છે સંસ્કૃત ભાષામાં. જેને નમસ્કાર કરવા હોય એને ચોથી વિભક્તિમાં મૂકે છે, સ્થાપે છે. અને આપણે ગુરુદેવાય નમઃ, સમય સારાય ભાવાય ચિત સ્વભાવાય, એમ એ ચોથી વિભક્તિના બધા પદ છે. જૈનેન્દ્ર દેવાય ગુરુદેવાય એવી રીતે ચોથી વિભક્તિમાં મૂકે છે. ભાવ પદાર્થ ને નમસ્કાર હો, ભાવ એટલે પદાર્થ. ભાવ એટલે પદાર્થ કેમ લીધું કે ભાવનો, ભાવના ઘણા અર્થો થાય છે, એમાં મુખ્ય અર્થ સ્વભાવ, મુખ્ય અર્થ એનો સ્વભાવ કર્યો થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, એમાં ભાવ એટલે સ્વભાવ, ભાવ એટલે ગુણ, ભાવ એટલે સ્વભાવ, મુખ્ય અર્થ એવો થાય છે. આત્મા ચૈતન્ય સ્વભાવી પદાર્થ હોવાથી જીવ નામના પદાર્થમાં ભાવોની પ્રધાનતા પ્રધાનતા છે. ભાવાત્મક પિંડ છે આત્મા. આત્મા એક પદાર્થ છે જેમાં ભાવોની પ્રધાનતા છે. ભાવમય, ભાવ પ્રધાન પદાર્થ છે જેમાં ભાવો ચાલ્યા જ કરે છે અને ભાવોનો જ ભંડાર છે. આત્મા છે એ ભાવોનો જ ભંડાર છે અને જે તે ભાવો અનુભવ ગોચર પણ થાય છે. એ અનુભવ જેમાં થાય છે એ પણ ભાવ છે અને અનુભવાય છે તે પણ ભાવ છે. એમ ભાવોનું પ્રાબલ્ય ઘણું છે આત્મામાં. જીવ નામના પદાર્થમાં ભાવોનું પ્રાબલ્ય ઘણું છે. પદાર્થ સંજ્ઞા છે, સંજ્ઞા એટલે નામ. અહીંયા સંજ્ઞા એટલે નામ, સંજ્ઞા શબ્દના પણ ઘણા ઘણા અર્થ થાય છે. એમાં સંજ્ઞા શબ્દનો નામ પણ અર્થ થાય છે અને સંજ્ઞા શબ્દનો ઈચ્છા પણ અર્થ થાય છે. સંજ્ઞા શબ્દનો સ્થિતિ પણ એવો અર્થ પણ થાય છે. જુદી જુદી જગ્યાએ પ્રકરણ અનુસાર એના અર્થ થાય છે. અહીંયા પદાર્થ સંજ્ઞા એટલે પદાર્થ જેનું નામ છે તે સત સ્વરૂપ છે. સત એટલે શું? હોવા પણે જેની જે સ્વરૂપની હયાતી છે એને અહીંયા પદાર્થ કહીએ છીએ. પદાર્થ નામ કોનું છે કે સત સ્વરૂપનું. સત એટલે જેની હયાતી છે એને અહીંયા પદાર્થ કહીએ છીએ. એથી એવો અર્થ ઠર્યો, એથી એવો અર્થ ઠર્યો, એનો અર્થ એ ઠર્યો કે જે કોઈ શાશ્વત વસ્તુ રૂપ છે. સત એટલે હોવા પણે, હોવા એટલે કાયમ હોવા પણે, શાશ્વતપણે હોવા પણે, તેને મારા નમસ્કાર. ક્યાં વાત લઈ ગયા એ કે ભાવાયમાંથી શાશ્વતપણે લઈ ગયા. જે સ્વરૂપ શાશ્વત છે એને હું નમસ્કાર કરું છું, અથવા મારું જે શાશ્વત સ્વરૂપ છે એને હું નમસ્કાર કરું છું. તે વસ્તુ સ્વરૂપ કેવું છે, વસ્તુનું રૂપ કેવું છે કે ચિત સ્વભાવાય. ચિત એટલે જ્ઞાન, ચિત એટલે જ્ઞાન. સત ચિત ને આનંદ, સચ્ચિદાનંદ કે છે ને. સત એટલે શાશ્વત હોવા પણે, ચિત એટલે જ્ઞાન. જ્ઞાન અને આનંદ જેનું શાશ્વત સ્વરૂપ છે એને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. અને એ પોતાનું સ્વરૂપ છે, એ પોતાના નિજ પરમાત્માનું સ્વરૂપ છે. ચિત એટલે જ્ઞાન અથવા ચેતના, તે જ છે સ્વભાવાય સ્વભાવ. તે જ છે જેનો સ્વભાવ, સ્વભાવ એટલે સર્વસ્વ જેનું. સ્વભાવનો બીજો અર્થ શું છે? સર્વસ્વ. એટલે કે જો કોઈ પણ પદાર્થમાંથી એના સ્વભાવને બાદ કરવામાં આવે તો એનો સર્વસ્વપણે નાશ થાય. કેમ કે વસ્તુનું સ્વરૂપ એટલે વસ્તુનો સ્વભાવ અને એ જ એનું સર્વસ્વ. તેજ છે સ્વભાવ એટલે સર્વસ્વ જેનું, તેને મારા નમસ્કાર. એટલે શાશ્વત જ્ઞાન સ્વભાવ જેનો છે એવા મારા સ્વરૂપને હું નમસ્કાર કરું છું. કેમ કે એ જ નમસ્કાર કરવા યોગ્ય છે, મને તો એ જ નમસ્કાર કરવા યોગ્ય છે. નમસ્કાર એટલે શું? નમવું એટલે શું? ઢળવું, ઝૂકવું, એને નમસ્કાર કહે છે. તો મારું સ્વરૂપ એવું છે કે જેને જોતા હું ઝૂકી જાઉં છું, જેને જોતા મારા પરિણામ છે એ નમી જાય છે, ઝૂકી જાય છે, એવું મારું સ્વરૂપ છે. માટે હું મારા સ્વરૂપને નમસ્કાર કરું છું. આ વિશેષણ કહેતા બે સમાધાન થાય છે, અથવા આ વિશેષણથી બે પ્રકારના સમાધાન ઉત્પન્ન થાય છે. એક તો ભાવ કહેતા પદાર્થ. હવે ભાવ છે એ સ્વભાવને લાગુ પડે છે, અને સ્વભાવ તો છે દ્રવ્યોને છે પોતપોતાનો, એટલે એનો વિશાળ અર્થ એ થાય છે. એનો વિશાળ અર્થ એ થાય છે કે ભાવ કહેતા પદાર્થ. તો પદાર્થમાં તો તે પદાર્થ કોઈ ચેતન છે તો કોઈ અચેતન પણ છે. પદાર્થ તો બે જાતના છે. આ વિશ્વની અંદર પદાર્થ સંજ્ઞા, પદાર્થ જેનું નામ આપી શકાય એવા બે પદાર્થો છે, એક જડ અને એક ચૈતન્ય. એવી બે જાતિના પદાર્થો છે. સંખ્યા પછી જુદી વાત છે, જાતિ અપેક્ષાથી વાત છે. બે જાતના પદાર્થ છે, એક જડ અને એક ચેતન. તે પદાર્થ કોઈ ચેતન છે કોઈ અચેતન છે. તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઉપજે છે. એક તો આવો અર્થ ઉપજે છે ભાવાય નમઃ કહેતા. ચૈતન્ય પદાર્થ ચિત્ત સ્વભાવાય નમઃ કીધું, એટલે ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે. અચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય નથી, એમ એમાંથી અર્થ નીકળે છે. શું? કેમ કે અચેતન પદાર્થો પ્રત્યે ઝૂકી ઝૂકીને આ જીવે પોતામાં દોષ, મલિનતા અને દુઃખને ઉત્પન્ન કર્યા અને પરિભ્રમણ કર્યું એના પર. માટે અચેતન પદાર્થ ઝૂકવા યોગ્ય નથી, અચેતન પદાર્થ નમવા યોગ્ય નથી. ચેતન પદાર્થ જ નમવા યોગ્ય છે અને ઝૂકવા યોગ્ય છે. અચેતનમાં પૂદગલ, ધર્માસ્થિ, અધર્માસ્થિ, કાલ ઓર આકાશ, પાંચ પદાર્થ અચેતન હૈ. ઉસમે ચાર તો હમકો દિખતે નહીં છદ્મસ્તકો, તો ચાર કે પ્રતિ તો હમારે વિકલ્પ ઓર ભાવ ચલતે નહીં. જો કુછ હમારે પરિણામ ચલતે હૈ વો તો ઉદ્ગલ પદાર્થ કે પ્રતિ ચલતે હૈ, જો હમકો ઇન્દ્રિય જ્ઞાન સે દેખને મેં આતા હૈ, જ્ઞાન મેં આતા હૈ. તો અચેતન પદાર્થ મેને પૂદગલ પદાર્થ કે પ્રતિ ઝૂકને યોગ્ય નહીં હૈ, એસા લેના. આત્મા શાશ્વત ચૈતન્ય પદાર્થ હૈ, ક્યા કહા? પર વહી નમન કરને યોગ્ય હૈ, વહી ઝૂકને યોગ્ય હૈ. અચેતન પદાર્થ નમન કરને યોગ્ય ભી નહીં ઓર ઝૂકને યોગ્ય ભી નહીં હૈ.
फिर भी इसमें एक अपवाद है, जिनवाणी को हम नमस्कार करते हैं, नमस्कार करते हैं, उसकी पूजन भी करते हैं, तो राजमल जी ने दूसरे कलश में ये क्रॉस क्वेश्चन उठाया है कि आपने आगे तो कहा कि अचेतन पदार्थ नमस्कार करने योग्य नहीं है, और वाणी तो पुद्गलात्मक है, और वो यहाँ आपने नमस्कार भी किया, वाणी को नमस्कार, जिन वाणी को नमस्कार किया, दूसरे पद में अमरचंद्राचार्य ने नमस्कार किया, तो आप नमस्कार करते हो, पहले ना बोलते हो फिर हाँ बोलते हो, हम तो समझे कैसे। अनेकांतमयी अनंत धर्मणस्तम पश्यन्ति प्रत्यग आत्मनः अनेकांतमयी मूर्ति नित्यमेव प्रकाशता। तो कहते हैं कि जब राग वाली अवस्था होती है, जीव की अवस्था में जब राग होता है, तब वो व्यवहार मार्ग में आता है, और निर्विकल्प अवस्था में वो निश्चय मार्ग में चलता है। व्यवहार मार्ग में जब कोई जीव आता है तब वो उचित व्यवहार करता है। क्या है वो उचित व्यवहार भी करता है जी। अगर समुचित व्यवहार नहीं करता है तो निश्चय मार्ग भी टिकता नहीं या उत्पन्न होता नहीं, ऐसा निश्चय व्यवहार का सुमेल है। इसलिए जब राग उत्पन्न होता है तो हम आत्मा को नमस्कार करने वाले हैं, इसलिए हमारे आत्मा को जो दिखाता है, पश्यन्ति प्रत्यग आत्मनः, जिनवाणी को क्या लिखा है इधर, पश्यन्ति प्रत्यग आत्मनः, भिन्न आत्मा को दिखाने वाली है, देखने वाली है, तो हमको हमारे आत्मा के प्रति उतना नमस्कार करने का भाव है कि सराग अवस्था में हमारे आत्मा को दिखाने वाले के प्रति भी हम नमस्कार करेंगे। जो निमित्त हमारे आत्मा को बताएगा उसको भी हम नमस्कार करेंगे, उसमें देव गुरु शास्त्र और सत्पुरुष चारों आ जाते हैं। तो देव गुरु और सत्पुरुष तो सचेतन पदार्थ है, फिर भी भिन्न और अन्य पदार्थ है, परंतु वाणी, इनकी जो वाणी है तीनों की, वो तो अचेतन पदार्थ है, तो क्या कोई बात नहीं, वो आत्मा को दिखाती है ना, मेरे स्वरूप को दिखाती है ना, इसलिए मैं इसको भी नमस्कार करूंगा, जब मुझे विकल्प आएगा तब, विकल्प नहीं है तो बात अलग है। एक कारण तो वो है वाणी को नमस्कार करने, दूसरा कारण वो है कि वो वाणी सर्वज्ञ स्वभाव को स्पर्श करते हुए निकलती है। ये जिन वाणी है वो अपने स्वभाव के अवलंबन पूर्वक चलती है, वैसे नहीं चलती है, जैसे अज्ञानी की वाणी चलती है ऐसे नहीं चलती है, इसलिए वो वाणी में सर्वज्ञ स्वभाव का अनुसरण होता है, अवलंबन होता है माने अनुसरण होता है, तो सर्वज्ञ स्वभाव को अनुसरणीय वाणी है, और जिसके निमित्त से दूसरों को भी सर्वज्ञ स्वभाव का प्रकाश होता है, प्रगटपना होता है, ऐसा एक निमित्तत्व इसमें है, इसलिए भी हम उसको नमस्कार करेंगे, अवश्य करेंगे, इसलिए वो भी नमस्कार करने योग्य है, ऐसा स्थापित उन्होंने किया है। वो एक अपवाद है उसको, हाँ? हाँ, चंदन वृक्ष में दाखवा है, हाँ। तो आत्मा चंदन वृक्ष से अंत एम करीने 472 पत्र में एक गुड वात लखी छे। પણ અહીંયા તો શું છે, એક વાણીની વાત લીધી છે કે આત્મા ચંદન વૃક્ષ છે, તો વાણીમાં પણ એની એની સુવાસ આવે છે એમ કે છે। જેમ ચંદન વૃક્ષ હોય તો એની સમીપમાં જે વૃક્ષો હોય, બાજુના વનમાં ચંદન વૃક્ષનું એક વન હોય, એની બાજુના વૃક્ષમાં પણ એની વાસ આવતી હોય, કેમ કે એટલો કોન્સન્ટ્રેટેડ એમાં સુગંધ રહી છે, એ સુગંધ બાજુ બાજુ બાજુમાં ફેલાય છે। એમ આત્મા સ્વભાવથી એટલો કોન્સન્ટ્રેટેડ પદાર્થ છે, તીવ્ર પદાર્થ છે, કેવો તીવ્ર સ્વભાવ છે આત્મામાં, ઠાસી ઠાસી ને ભરેલો અનંતો સ્વભાવ છે। તો વાણીમાં પણ એની સુવાસ આવે છે, માટે જેમ ચંદનની શીતળતા ચંદન વૃક્ષમાં છે, એમ ચંદન વૃક્ષની આજુબાજુ પણ એની શીતળતા છવાઈ જાય છે। એમ આત્મા છે, એની આજુબાજુ પણ આત્મા એક શીતળ શાંત પદાર્થ છે, તો આત્માને બતાવનારી વાણીમાં પણ શાંતતા હોય છે। જિનેન્દ્ર પરમાત્માની મૂર્તિ જુઓ, અસલ મૂર્તિ, આ વિકૃત કરે છે એની વાત, અસલ જે ધ્યાનસ્થ મૂર્તિ છે એમાં શાંતતા કેટલી છે। આચાર્યો જ્યારે એની સ્તુતિ કરે છે ભગવાનની, ત્યારે એવી રીતે સ્તુતિ કરે છે કે આખા જગતમાં શાંત રસના પરમાણુઓ છે જેટલા કોઈ, એ બધા આપણા દેહમાં આવીને એકત્રિત થઈ ગયા છે, આપણા શરીરમાં અને દેહમાં એટલી બધી શાંતિ છે કે જોનારને શાંતિ ઉપજે છે, આપણા દર્શન કરતા શાંતિ ઉપજે છે। કેમ કે આખા જગતના શાંત રસના પરમાણુ આ એક જ જગ્યાએ ભેગા થઈ ગયા, બીજે બીજે એમને કોઈ બીજું કોઈ સ્થાન એમને ન રહ્યું, આ એક જ જગ્યાએ બધા આવી ગયા છે, માટે આપના દર્શન કરતા પણ અમને શાંતિ મળે છે। ભાષામાં પણ અનેક નવ રસ છે, નવ પ્રકારના, એમાં એક શાંત રસ છે, એમાં એક શાંત રસ છે, અને અધ્યાત્મ ભાષામાં, અધ્યાત્મની વાણીમાં શાંત રસની પ્રધાનતા છે। પછી ગમે તે ભાષા અલંકારો કરે તો પણ એમાં શાંત રસ જ ઉત્પન્ન કરે, જેમ કે કોઈ શૌર્ય રસથી વાત કરે કે તારી અંદરમાં રહેલા તારા વિભાવ રૂપી 10 દુશ્મનો છે એને મારી નાખતો, એને તો મારી નાખે એમ કે, તો એ શૌર્ય રસમાં પણ શાંત રસ જ ભળે છે એમ કે છે। અને હરિહંત ભગવાનનું નામ એવું જ છે, હરિહંતાણમ, શત્રુઓને હણ્યા એને નમસ્કાર કરીએ છીએ। એટલે જે વાણી છે એ પણ નમસ્કાર કરવા યોગ્ય છે, એટલો અપવાદ છે, અચેતનને નમસ્કાર કરવામાં એટલો અપવાદ છે। અહીંયા એ બધી જગ્યાએ બધી અપેક્ષા ન ખુલે, પણ કોર્ડિનેશન કરવું પડે, બીજી જગ્યાએ બીજી વાત આવે ત્યારે એનું કોર્ડિનેશન કરવું પડે કે આ પરસ્પર વિરુદ્ધ આવી એનો મેળ કેવી રીતે કરવો। શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથનો વચનો હોય છે, સત્સંગ વિના એનું મેળ કરતા ન આવડે, પોતાની મેળે અજાણ્યો માણસ મેળ ન કરી શકે એટલે એને અસમાધાન થઈ જાય. એકલો એકલો શાસ્ત્ર વાંચે તો એને અસમાધાન થઈ જાય, સત્સંગથી એનું સમાધાન મળે છે. શું કહે છે કે તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઉપજે છે. બીજું સમાધાન આમ છે, એક સમાધાન તો એ કર્યું, ચિત સ્વભાવાય નમઃ, ભાવાય નમઃ, ચિત સ્વભાવાય નમઃ. એમાંથી બે વાત, કે ચેતન પદાર્થને નમસ્કાર કરું છું, અચેતન પદાર્થ પ્રત્યે હું નમતો નથી. એક બીજું સમાધાન એમ છે કે યદ્યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ અને એનો ગુણ તે એક જ સત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે. કેમ કે વિશેષણ કયા વિના વસ્તુનું જ્ઞાન ઉપજતો નથી. બીજી વાત શું કરી, ભેદની વાત કરી, ચૈતન્ય સ્વભાવ એમ લીધું ને, ચૈતન્ય સ્વભાવ. અચેતનમાં જ્ઞાન નથી,
પદાર્થ તો બંને છે, શરીર અને આત્મા એટલા સમીપ છે અને બંનેની ક્રિયાઓમાં એટલો મેળ છે. અનેક વખત કે દેહમાં આત્માની ભ્રાંતિ થાય છે, શું થાય છે, દેહમાં આત્માની ભ્રાંતિ થાય છે, જીવને ભૂખ મને લાગી, તરસ મને લાગી, હું ચાલ્યો, હું બેઠો, હું સૂતો, હું બોલ્યો, હા, છતાં પણ ચેતન છે તે ચેતન છે અને અચેતન છે તે અચેતન છે. ચેતન પ્રત્યે નમવા યોગ્ય છે, અચેતન પ્રત્યે નમવા યોગ્ય નથી, એટલે શરીર પ્રત્યે નમવા યોગ્ય નથી. એમ આવ્યું કે ન આવ્યું? તો કહે છે કે વિશેષણ વિના વિશેષને બતાવી ન શકાય એવી એક વસ્તુ સ્થિતિ હોવાથી અહીંયા અમે પદાર્થને પદાર્થનો ગુણ એમ ભેદ પાડ્યો છે. પરમાર્થે ભેદ નહીં હોવા છતાં એમ કહેવું છે. ફરીથી હવે બીજું સમાધાન આમ છે કે યદ્યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ કે એટલે ગુણ એમાં આવી ગયો, આત્મા કે એટલે આત્માનો સ્વભાવ એમાં આવી જ જાય છે, તો પણ તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે. જો સમજાવવું હોય, કહેવું હોય, એટલે કે કહેવાનો વ્યવહાર હોય અને વિકલ્પ હોય, સમયસારની આઠમી ગાથાની ટીકા કરતા આચાર્ય શ્રી પોતે કહે છે કે મેં આ તમને કહીએ છીએ ને, વ્યવહાર પ્રથમ આસ્થાયો, વ્યવહાર પથમાં આવીને તમને કહીએ છીએ, નિશ્ચય પથમાં આવે ત્યારે અમારી વાણી હોતી નથી, વાણી ઉદ્ભવ જ થતી નથી, પણ જ્યારે વ્યવહાર પથમાં આવીએ છીએ, વિકલ્પમાં આવીએ છીએ, ત્યારે અમને અમારું જે પરિણમન છે એ પરિણમન દર્શાવવાનો વાણી દ્વારા પ્રકાર ઉગે છે. અને અમારું પરિણમન અમારે જે અમે જ્યારે બતાવીએ છીએ ત્યારે બીજા જીવોને એ પરિણમન જોવાનો અવસર પ્રાપ્ત થાય છે. પરિણમન તો અરૂપી છે, પરિણમન તો અરૂપી છે અને છદ્મસ્થ જીવોને રૂપી દ્રવગુણ પર્યાયનું સીધું જ્ઞાન થવાનું કોઈ પરિસ્થિતિ હોતી નથી. ત્યારે વચ્ચે શું થયું? માધ્યમ શાનું થયું? ભાષાનું. ભાષાનું માધ્યમથી અમારા ભાવોને અમે વ્યક્ત કરીએ છીએ. ભાવોને વ્યક્ત કરવા, એક્સપ્રેસ કરવા, એમાં ભાષાનું જ માધ્યમ છે, બીજું કોઈ માધ્યમ નથી. અને બીજા જીવોને એ માધ્યમ દ્વારા ઉપકાર થાય છે, માટે તે જીવો તે માધ્યમને પણ નમસ્કાર કરે છે. સજ્જનો ઉપકારને ભૂલતા નથી. સંસ્કૃતમાં એવી કહેવત છે, સજ્જના નામ ઉપકાર, ઉપકારમ ન વિસ્મરંતિ. ઉપકારનું વિસ્મરણ ન કરે સજ્જન લોકો. પછી ભલે ખાલી પાણીનો ગ્લાસ પીવડાવ્યો હોય તો ઉપકારનું વિસ્મરણ કરતા નથી. તો કહે છે કે અમને વાણી પણ ઉપકારી થઈ, આપના ભાવો તો અમને ઉપકારી થયા, આપનો આત્મા તો અમને ઉપકારી થયો. એટલે દેવગુરુ સત્પુરુષને વંદન કરે છે, પણ આપની વાણી પણ અમને ઉપકારી થઈ. માટે અમે આપની વાણીને પણ નમસ્કાર કરીએ છીએ. પછી જ્યારે ત્યાં સુધી વાત આવે છે ત્યારે નમસ્કાર કરવાના સ્થાનો બહુ વધી જાય છે. તો કે આપ જ્યાં બિરાજો છો એ આસનને પણ અમારા નમસ્કાર, આપના ચરણ જ્યાં પડે છે એ ધૂલીને પણ અમારા નમસ્કાર. આવે છે કે નહીં? હે, તે ધૂલીને પણ ધન્ય છે. તે ગુરુ ચરણ જ્યાં ધરે, હે, જગમે તીર્થ હોય એને તીર્થ એના એના ચરણ પડે છે ત્યાં, મારા ગુરુના ચરણ પડે તીર્થ. એમની વાણી તીર્થ એમ નહીં, એમનો આત્મા તીર્થ એમ નહીં. ધોળી ધોળીને પણ અમે તીર્થ કહીએ છીએ. એ તો ભક્તિમાં તો પછી મર્યાદા નથી રહેતી, ભક્તિમાં પછી કોઈ મર્યાદા. એ તો આસનને, શયનને, એ ગામને, એ પૂરને, એ કુટુંબને, બધું પછી લે છે. ઘણા સ્થાનો એમાં આવે છે અને ત્યાં સુધી તેમની ચરણરજ છે એને પણ નમસ્કાર કરવામાં આવે છે. એ રીતે અપવાદનો પછી વિસ્તાર પણ થાય છે, એવી વાત છે. અને એવી રીતે ભક્તિ જેને આવે છે એને કાંઈ ખોટ જાતી નથી, એને કાંઈ ખોટ જાતી નથી. એ ભક્તિ શું કરે છે ખબર છે? સંસાર ભક્તિનો નાશ કરે છે. સંસાર ભક્તિ કહો કે સંસારને આસક્તિ કહો. સંસાર ભક્તિ એટલે સંસારને આસક્તિ. ફોગાની એક જગ્યાએ લીધું છે કે હે ગુરુ, આપની ભક્તિ સિવાય હું આ વેપાર ધંધામાંથી છૂટી શકું એવું મને લાગતું નથી. પત્રમાં લખ્યું છે. ઘણી ભાવના થાય છે કે આપણા સત્સંગમાં રહું, પણ મારી અયોગ્યતા કોઈ એવી છે, મેં કોઈ પૂર્વે એવા અપરાધ કર્યા છે કે એવા નિમિત્તોની વચ્ચે મારે રહેવું પડે. એમાં એ નિમિત્તોનો વાંક નથી, વાંક તો મારો પોતાનો છે. મારી જેવી અયોગ્યતા છે, પૂર્વે એવા પરિણામ કર્યા છે કે આવા નિમિત્તોની વચ્ચે મારે રહેવું પડે છે. નહીતર મારું સ્થાન તો આપણા ચરણમાં જ હોય ને, એમ કે મારું સ્થાન બીજે શું કરવા હોય, તો ત્યાં જ હોય. પણ મને એમ લાગે છે કે આપના પ્રત્યે મારી ભક્તિ ઓછી છે. જ્ઞાન દશામાં આવું લખે છો, જ્ઞાની છું ને મારામાં બહુ ભક્તિ આવી ગઈ છે એવું નથી લખતા. ભક્તિ તો બહુ કરે છે, ભક્તિ તો અસાધારણ કરે છે પત્ર પત્રમાં, પણ એને ઓછી લાગે છે, વધારે નથી લાગતી, પોતાને ઓછી લાગે છે.
તો મારી ભક્તિ જયારે તીવ્ર થશે ને ત્યારે આ નિમિત્તોથી મારો છુટકારો થશે. ત્યાં સુધી આ નિમિત્તોથી મારો છુટકારો નહીં થાય એવું મને લાગે છે. એટલે દેવાદી પ્રત્યેની, ગુરુવાદી પ્રત્યેની ભક્તિ સંસાર ભક્તિનો નાશ કરે છે. અને આત્માની ભક્તિ જયારે ઉપડે છે ત્યારે આ શુભભાવની ભક્તિનો નાશ થઈ જાય છે. એટલે એનો અભાવ થાય છે, નાશ થાય છે એટલે એનો અભાવ થાય છે, રાગ મટીને વિતરાગતા થાય છે એમ કહેવું. બાકી તો ગુણસ્થાન અનુસાર ભક્તિ વિશેષ બળવાન હોય, સ્વરાજ ભક્તિ પણ વધારે બળવાન હોય એ કહેવાની જરૂર નથી, પણ એ ગુણસ્થાન અનુસાર હોય છે જાણવાનો વિષય. શું કહે છે બીજું સમાધાન? આમ છે કે જો કે વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્વ છે એટલે એક જ સત્તા છે, બે સત્તા નથી. વસ્તુની સત્તા જુદી ને સ્વભાવની સત્તા જુદી એવું નથી. તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે. કહેવામાં તો ભેદ કરવો જ પડે, ગુણ ગુણીનો ભેદ કીધા વિના કોઈને વસ્તુ સમજાય એ બની શકે જ નહીં. વિશેષણ કયા વિના વસ્તુનું જ્ઞાન ઉપજતું નથી, વિશેષણથી અને સ્પેસિફાય કર્યા વિના એ સંબંધી જ્ઞાન ઉપજી શકે. એટલે અહીંયા ચિત્ત સ્વભાવાય ભાવાય એમ કહ્યું. જાણવાનો વિષય છે કે રાગ કરવો એવો વિતરાગ પરમાત્માનો ઉપદેશ નથી. રાગ કરવો એવો વિતરાગ પરમાત્માનો ઉપદેશ નથી, કેમ કે પોતે વિતરાગ થઈને બેઠા છે. એ રાગ કરવાનું કેમ કે? પણ એમને ગુણસ્થાન અનુસાર ભક્તિનો રાગ કેવો હોય જણાવ્યું છે ખરું, એ જાણી લેવું અને મેળવણી કરી લેવી. ભગવાન રાગ કરાવતા નથી, કરતા તો નથી, કરાવતા નથી, અને કોઈ કરતા હોય તો એને અનુમોદતા પણ નથી. એ તો જ્ઞાનીના સિદ્ધાંતમાં પણ નથી. રાગ કરવો કરાવવો અને અનુમોદવો એ જ્ઞાનીના સિદ્ધાંતમાં નથી. તો પણ એમને ગુણસ્થાન અનુસાર કેવા કેવા રાગના પરિણામ હોય, પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ, એ બધું નિરૂપણ કર્યું છે, જણાવ્યું છે મેળવણી કરવા માટે. એક બીજું પડખું છે, જો એ ન જણાવે તો લોકો સ્વચ્છંદમાં પણ ચડી જાય ખરા. અને ભગવાનને કહી દે, જાઓ તમને નમસ્કાર નહીં કરું, તમે જ ના પાડી છે નહીં કરું, જાઓ. એમ ન હોય, રાગના કાળમાં કે દ્વેષના કાળમાં યથાસ્થાનનો રાગ અને દ્વેષ હોવો ઘટે છે, નહીતર પાછું ગુણસ્થાન ન રહીએ, નહીતર પાછું ગુણસ્થાન ન રહીએ એમ એને સંધિ છે અને સંબંધ છે. એ સંબંધ સમજવો જોઈએ, જાણવો જોઈએ. વિતરાગતા, આદરતા, આદરતા એ બધું થાય છે એમ કહેવું છે. વિતરાગતાના આદરમાં સમુચિત રાગની ઉત્પત્તિ થાય છે એમ કહેવું છે. એ પણ રાગ પણ પોતાની ભૂમિકા બદલે છે, ત્યારે તે કેવી કેવી ભૂમિકા બદલે છે. કેમ કે મુનિને ગૃહસ્થને યોગ્ય રાગ ન હોય, તો મુનિને યોગ્ય રાગ હોય. મુનિરાજ નગરની સમીપ હોય તો એ મંદિરજીમાં દર્શન કરવા પધારે, તો દર્શન કરવાનો એમનો રાગ છે, વિકલ્પ છે. પણ મંદિર બનાવવાનો નહીં, તે મંદિર કરે નહીં, કરાવે નહીં અને એનો ફંડ ફાળો કરીને અનુમોદન કરે નહીં, એ નથી હોતું. પાછો ભગવાનની પ્રતિષ્ઠા અને વિધિ કેવી હોય, એ પ્રતિષ્ઠા વિધિ લખે પાછા, પોતે પછી એમાં કરવું કરાવવું અનુમોદન એમાં ઉભા રહેતા નથી, એની મર્યાદા છે. ગોસ્થાન અનુસાર કેવો રાગ હોય એ જાણવું જોઈએ અને સમજવું જોઈએ. એનો જાણે તો સંસાર ભક્તિ નો નાશ ન થાય, પાછો સંસાર ભક્તિ ચાલુ જ રહી જીવને. જાણવાનો વિષય છે, આદરવાનો વિષય નથી, એ સહજ હોવા યોગ્ય છે પણ આદરવાનો વિષય નથી, જાણવાનો વિષય. મુમુક્ષુને 14 ગુણ સ્થાન જાણવાનો વિષય છે, વિધુ કે નહીં, 14 ગુણ સ્થાન જાણવાનો વિષય છે. ચોથા ગુણ સ્થાને કેટલો સરાજતા હોય, કેટલી અવિરતી પણ હોય, એ બધું જાણવાનો વિષય છે. આદરવામાં શું આવે કે પરમેશ્વર બુદ્ધિ આવે, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને ભગવાનના દર્શન થાય, જાણવાનો વિષય જુદો છે, આદરવાનો વિષય જુદો છે. સમજવું જોઈએ, જાણવું જોઈએ, નહીં તો પછી બીજી ગડબડ ઉભી થાય, જો સમજે નહીં જાણે નહીં તો એમ થાય. એટલે જાણવાના વિષયમાં પારમાર્થિક દ્રષ્ટિકોણ ક્યાં છે, કેટલો છે, કેટલા પ્રમાણમાં છે અને કેટલા પ્રમાણમાં નથી, આ બધો વિષય બહુ સૂક્ષ્મ છે અને એ સત્સંગ યોગે સમજાય છે. એટલો એટલો કોઈ સમજવા માંગે તો એને સમજાતો નથી. ચોથા ગુણ સ્થાને જો પરમેશ્વર બુદ્ધિ ન આવે તો પેલું સંકિત જ ન થાય, પહેલું નાચન ન થાય તો બીજું ત્રીજું થાય એ વાત વિચારવામાં રહેતી નથી. એટલે ત્યાં એમ લીધું 254માં સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તેને પરમ ધર્મ કયો છે, ધર્મ ન કયો, ત્યાં પરમ ધર્મ કયો છે, એવા શબ્દો વાપર્યા. એક એક શબ્દ તોડી તોડીને મૂકે છે, પણ ઉપયોગે લખતા નથી, કાંઈ ઉપયોગે લખતા. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે ત્યાં ત્યાં તે તે આતરે આત્માર્થી જને, એનો આત્માર્થ કેવી રીતે સરે છે, પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય છે, દર્શનમાં કેવી રીતે ગળે છે, જીવને દર્શનમાં ગળવાનો આ સિવાય બીજું કોઈ સાધન નથી. એક તો પોતે નબળો છે, દર્શનનો બળવાન છે અને અનાદિથી જીવ ઉપર એક ચક્રી રાજ ચલાવે છે, સંસારના અનંતા જીવો ઉપર દર્શનનો એક ચક્રી રાજ ચાલે છે, એવો બળવાન છે, એને મારવા માટે આ એક જ સાધન છે, બીજું સાધન નથી. જીતી શકે જ નહીં ને, શક્યતા જ નથી બીજી. અનુભવ કરી જુઓ કે મોહ કેવો બળવાન છે, એનો અનુભવ કરી જુઓ. મોહ મૂકવો સહેલો નથી, એટલે અહીંથી છૂટે છે. જેને અત્યંત ભક્તિ આવે છે એનો દર્શન મોહ ગળી જાય, પહેલું સંકેત ત્યાં ઉત્પન્ન થાય. પહેલું સંકેત કીધું હું કરવા, દર્શન નો અનુભાગ એટલા પ્રમાણમાં ઘટ્યો કે ત્યાં સમ્યક દર્શનનું પ્રત્યક્ષ કારણ ઉત્પન્ન થયું. सम्यक दर्शन नो परमार्थ सम्यक दर्शन नो कारण त्या प्रत्यक्षपणे जन्म पायो विद्यमानता जोई हमने इतनी डिग्री माथे त्या गले छे एम के ने सिवाय बीजू कोई जगत में साधन छे दर्शन मो मंद थवाना अनेक परिणामों छे પણ જ્યાં સંકિતનું કારણ આપી શકાય અથવા સંકિતનો ઉપચાર કરી શકાય એવી આ એક જ જગ્યા છે, એવા એક જ પરિણામ છે, એટલું જ છે. અને એ રીતે ગુરુ ઉપકારને તો આચાર્યોએ ગાયો છે. અમે એક વખત ક્યાં હતા એ અમને ખબર છે, એક વખત અમે ક્યાં રખડતા હતા, ક્યાં રઝળતા હતા, ક્યાં પરિભ્રમણ કરતા હતા એ અમને ખબર છે, કઈ હાલતમાં હતા એ અમે જાણીએ છીએ. અને અત્યારે નિગ્રંથ ભાવલિંગી મહામુનિ આચાર્ય થયા હોય તો એ કોને પ્રતાપે થયા છે એ પણ અમને ખબર છે. એ પ્રસંગ નો બન્યો હોત દીદી તો અમે અત્યારે આ જગ્યાએ ન હોત. તો કોઈ ભિખારી અબજપતિ થાય ને એમાં કોઈ એને હાથ પકડ્યો હોય ભૂલે એને, ઓલો ભલે સામાન્ય રહી ગયો હોય મદદ કરનારો ને પોતે કરોડપતિ થયો હોય મળે ત્યારે એનો આદર કેટલો કરી ગયો. જો ભાઈ અમે જે છીએ ને એ તમારા રીતે લઈ લીધી છે, તેથી તમે નો આ કર્યું હતું તો અમે આ સ્થિતિમાં ન હતી વાત નક્કી છે. અને અમારી કેટલી દુઃખ દશા હતી ને કેટલી અમારી લાતારી ને કેટલી અમારી ઉલી હતી એમને બધી ખબર છે. તમારો તો ઉપકાર માની એટલો જ ઓછો છે એમ કે શું કે ભાઈ આટલું બધું નહીં કરો તમે, તો કે જેટલું કરીએ એટલું ઓછું છે એમ કે બીજું કે વાત તો એમ છે. એટલે એ તો જેને ઉપકાર થાય છે, જેને પોતાના આત્મા ઉપર ઉપકાર થાય છે એને એનો એ ઉપકારનો અનુભવ સમજાય છે. એ અનુભવ જ્ઞાનનો વિષય છે. ભલે ગમે એટલું કહેવામાં આવે તો પણ અનુભવ થયા વિના સમજાય નહીં એવો વિષય છે, કેમ કે એ અનુભવ જ્ઞાનનો વિષય છે. શું કહે છે એટલે તો કોઈ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, બહુ ગંભીર વચન છે. બધા વિશેષણ કયા વિના વસ્તુનું જ્ઞાન ઉપજતું નથી. વળી કેવો છે ભાવ કે સમય સારાય, જો કે સમય શબ્દના ઘણા અર્થ છે. પ્રસિદ્ધ હતો વખત ટાઈમ, જો કે સમય શબ્દના ઘણા અર્થ છે તો પણ આ અવસરે એટલે આ પ્રકરણમાં સમય શબ્દથી સામાન્યપણે જીવાદી સકળ પદાર્થ જાણવા છે દ્રવ્યો લઈ લીધા. છે દ્રવ્યોને સમય અથવા પદાર્થ કહેવામાં આવે છે. તેમાં એટલે છમાં કોઈ સાર છે, એ છમાં કોઈ સારભૂત પદાર્થ છે એને અહીંયા સમય સાર એમ કહ્યો છે. છમાં જે સારભૂત છે એને અહીંયા સમય સાર કહ્યો છે. અને સાર કહેતા ઉપાદેય છે, સાર કહેતા ઉપાદેય છે, આદર કરવા યોગ્ય છે, આદરણીય છે તે જીવ વસ્તુ છે. જીવ નામનો પદાર્થ આદરવા યોગ્ય છે, તેને મારા નમસ્કાર. સમય સાર કહેતા જીવને મારા નમસ્કાર, જીવ પદાર્થને મારા નમસ્કાર.
આ વિશેષણનો આ ભાવાર્થ છે એમ કે છે, આ વિશેષણનો આ ભાવાર્થ છે કે સાર પદાર્થ જાણી ચેતન પદાર્થને નમસ્કાર પ્રમાણ રાખ્યા, માન્ય રાખ્યા, પ્રમાણ રાખ્યા એટલે ચેતન પદાર્થને નમસ્કાર માન્ય રાખ્યા, અસારપણું જાણી અચેતન પદાર્થને નમસ્કાર નિષેધ્યા, વિધિને નિષેધ, જીવને નમસ્કાર કરો અને અજીવને નમસ્કાર નહીં કરો, નિષેધો. શું કરવા નિષેધું? કે જીવ અજીવ પ્રત્યે નમી ગયો છે માટે, અજીવ પ્રત્યે નમેલો છે માટે એનો નિષેધ કર્યો. જીવ નમસ્કાર કરવા યોગ્ય છે માટે એ વાત જણાવી કે આ ચેતન પદાર્થ જ આદરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. પછી સાર અને અસારનો પાછો બીજો અર્થ કરશે, અહીંયા ને અહીંયા જે કરશે, કે સાર એટલે સુખરૂપ અને અસાર એટલે દુઃખરૂપ. એટલે શું કરવા નમસ્કાર કરવા? કે સુખી થવા માટે. પૂતગળને નમસ્કાર શા માટે? પૂતગળ માટે, પૂતગળ બાજુ ન ઝૂકવું. શા માટે ન ઝૂકવું? એટલા માટે કે દુઃખી થવું પડે છે માટે ન જવું, એ બાજુ ન જવું. દુઃખ થાય એવું ન કરવું, સુખ થાય એવું કરવું. સાર પદાર્થ જાણી ચેતન પદાર્થને નમસ્કાર પ્રમાણ રાખ્યા, અસારપણું જાણે અચેતન પદાર્થને નમસ્કાર નિષેધા. હવે કોઈ વિતર્ક કરે છે, પ્રશ્ન ઉઠાવે, તર્ક કરીને પ્રશ્ન ઉઠાવે કે બધાય પદાર્થ પોતપોતાના ગુણ પર્યાય બિરાજમાન છે અને સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી, તો પછી જીવ પદાર્થને સારપણું કેવી રીતે ઘટે છે? બસ આમાંથી સુખ દુઃખનો પ્રશ્ન ઉઠાવ્યો. વાત તો કેન્દ્ર સ્થાનમાં કોઈ પણ વાત હોય તો એ બધાનું કેન્દ્ર સ્થાન તો સુખ થવું જોઈએ અને દુઃખ ન થવું જોઈએ. સેન્ટર પોઈન્ટ તો આ જ છે, એટલે વાતને પછી ત્યાં લઈ જાય છે. જો તમે એમ કહેતા હોય કે સમય સાર છે, એમાં સાર એટલે એનો ભાવ છે, તો પછી સાર પણ તો બધા પદાર્થ પોતપોતાના ગુણ પર્યાય બિરાજમાન છે, બધામાં અનંતા ગુણો છે. શું હવે એને બધા પોતે સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી, એકલા જીવને જ સાર પણ શા માટે કયો છો? તેનું સમાધાન કરવા માટે બે વિશેષણ કહે છે. એક તો સર્વ સ્વાનુભૂત્યા ચકાસતે અને સર્વ ભાવાંતર છીદે, આવી જે બે વાત કરી છે એમાંથી અમે સુખ દુઃખ કેવી રીતે જીવને થાય છે એ વાતને અમારે એમાંથી ઉપસાવવી છે કે આમાં સુખ દુઃખનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થાય છે. મૂળ વાત તો એટલા માટે છે, પ્રયોજન તો સુખ દુઃખનું છે, ને એ વાત અહીંયા કેવી રીતે ઇન્વોલ્વ થાય છે એ વાત અમારે અહીંયા કરવી છે. એમ કરીને હવે પછીને એમને જે બે વિશેષણો છે એનું સ્પષ્ટીકરણ આપવું છે. શું અહીં સુધી રાખીએ, બાકીનો કાલના સ્વાધ્યાયમાં જઈશું.